गरुड़ जी, भगवत कथा अनुश्रवण आ सत्संग तत्व सुधी पहुंची रहे छे, जेनी चरम सीमा। कोई पण ग्रंथना अंतमा एना उपसंहार नी अंदर ज्यां पहोंचवानुं छे ए ज आप जेने लक्ष्य जे हशे लक्ष्य सुधी लई जशे। પણ એ લક્ષ્ય સુધી લઈ જતા પહેલા કોઈક ને કોઈક એવું કારણ મૂકશે કે એની અંદર એને રસ પડે, એમાં અંદર ઉતરે, અને ત્યાર પછી ધીરે 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 એને છેક આગળના ઉપરના પગથિયે લઈ જવામાં। દાદરો ચડવો હોય તો પહેલું પગથિયું નકામું છે, ઉપર પહોંચી ગયા એટલે એક જ કામનું છે। દરેકે દરેક પગથિયા ભગવાન સુધી, પરમ તત્વ સુધી પહોંચવા માટે દરેક પગથિયાની એક એક એટલી જ આવશ્યકતા છે જેટલી ઉપરના ચરમસીમાના પગથિયાની જ આવશ્યકતા છે, એટલી જ નીચેના પગથિયાની આવશ્યકતા। પહેલું પગથિયું જો આપણને મદદ સહકાર ન આપે તો છેક ઉપરના પગથિયા સુધી આપણે પહોંચી શકીએ નહીં। તો રામ ભક્તિની કથાના સત્સંગના માધ્યમથી ગરુડજીને છેક પરમ તત્વના નિજ સ્વરૂપ સુધી કાગભૂસુંડી પહોંચાડી દે એક નિમિત્ત, એક જેને કહે એક બાનું મળ્યું, એક આધાર મળ્યો, એ આધાર વડે કે સીડીના આધાર વડે ઉપર ચડી ગયા કે કોઈ વાહનના સાધન વડે અમુક જગ્યાએ પહોંચી ગયા। પછી વાહનને આપણે એક બાજુ મૂકી દઈશું અને છોડી દઈશું એમ। અહીંયા આગળ લક્ષ્ય છે પરમ તત્વ સુધી પહોંચવા માટે, પણ એનું સાધન છે સત્સંગ અને ભગવદ્ કથા। માનસમાં ભગવાન રઘુનાથજીની જીવનલીલાના દર્શન કરાવ્યા અને એ કરતા કરતા માનસના ઉપસંહારમાં કાગભૂસુંડી અને ગરુડજીને માધ્યમ બનાવીને તુલસીજીએ આત્મતત્વ જે પરમ છે એ પરમ સુધીનો માર્ગ બતાવી રહ્યા છે। અને એમાં પરમ તત્વ શું છે, માયા શું છે, ભક્તિ શું છે એનું નિરૂપણ કરી રહ્યા છે। ભક્તિ અને માયાને ભગવાનની સાથેનો શું સંબંધ છે, જીવ અને ઈશ્વરનો માયા સાથેનો શું સંબંધ છે, પુરુષ અને પ્રકૃતિ એટલે જે જીવનનું આખરી લક્ષ્ય તત્વ અને જે સમજણ તે આપ આ છે। ગુરુજીએ સમજણ આપી સમજાવ્યા, ગુરુજીએ આત્મસુખ આપ્યા રે। કોઈ પણ બાબતનું પ્રતિપાદન કરવું હોય તો ઘણા બધા દાખલા દ્રષ્ટાંતો વાતો કરીને સિદ્ધ કરવાનું હોય ત્યાર પછી પ્રમેયને કહેવાય કીતિ સિદ્ધમ। રસોઈ બનાવવી હોય તો સવારના પોરમાં વહેલા ઉઠવું પડે, વાસણો જે કંઈ સીધું સામાન હોય, અગ્નિ જે કંઈ સાધનો હોય એ બધાને ધીરે ધીરે નજીકમાં ગોઠવી દે, ભેગા કરીને પછી બેસીએ, પછી એ રસોઈની અંદર જે કંઈ મસાલા જે કંઈ વસ્તુઓ નાખવાની ભેળવી તૈયાર કરી, વઘાર કરી અને સિદ્ધ કરીને મૂકી દે, એક હાશ હવે તૈયાર। પણ એ તૈયાર કરવા માટે અને એનું લક્ષ્ય શું છે, ભૂખ ભાગવી, ભૂખ લાગે છે। તો આટલા બધા સાધનો હોય એનો સાથ સહકાર લઈએ ત્યારે આપણે ભૂખ ભાગવાનું ભોજન આપણે પ્રાપ્ત કરી શકીએ। એમ પરમાત્મા સુધી પહોંચવા માટે પણ આ દરેકે દરેકની આવશ્યકતા છે। સમજો કે રસોઈ કરવા બેઠા છે, સાણસી કે તબિયત જ ના હોય શું કરો, કેટલા હેરાન થાય, કેટલા કઢાભા કરે, બર્યા કેટલું એની પાછળ મન મનની અંદર અજંપો અશાંતિ ઉત્પન્ન થશે। તો એ કોઈ પણ એક અંગ અધૂરું હોય, કોઈ પણ સાધન જો પ્રાપ્ત ન થાય તો એના માટે મનમાં કેટલો બધો આમ ઉદ્વેગ ખિન્નતા આવે। તો સિદ્ધ ત્યારે થાય આપણે કામ પૂરું તૈયારી કરી શકીએ, બધી જ વસ્તુ આપણને ઉપલબ્ધ હોય, એમ પરમાત્મા સુધી પહોંચવા માટે પણ દરેકે દરેક માળા, જપ, યાત્રા, દર્શન, સત્સંગ, અનુષ્ઠાન દરેકની આવશ્યક. પણ જ્યાં આત્મતત્વ પરમને પામી લીધું પછી એ બધા સામે ઉભા હશે, પણ એની આવશ્યકતા નહીં પડે. તો આમ કાગભૂષણજી ગરુડજીને માનસની કથાના માધ્યમથી પોતાના આત્મસ્વરૂપ સુધી લઈ જઈ રહ્યા છે. અને એમાં કહે છે, રામ ભગતિ નિરૂપમ નિરૂપાય. પક્ષીરાજ ગરુડજી, ભગવાનની જે કથા છે, રામ કથા, કેટલી બધી લીલાઓ આવી ગઈ ભગવાનની, પ્રાગટ્યથી માંડીને વિશ્વામિત્રના યજ્ઞથી જનકપુર, અયોધ્યા, ચિત્રકૂટ, અરણ્યમાં, ઘણા બધા છેક લંકા સુધી. આમ એ ભગવાનની લીલા સુખપ્રદ છે ભગવદ્ કથા. પણ એ ભગવાનની કથાને કેવી કહી? રામ ભગતિ, એને કોઈ ઉપમાન આપી શકાય કે ભગવાનની કથા સેના જેવી? મીઠી, બહુ મીઠી, એટલે મધ કરતાય, સાકર કરતાય. પેલું ભજન છે ને, સાકર કરતા પણ મીઠડા રે. તો આમ ભગવદ્ કથાને નિરૂપમ નિરૂપાધિ, એને કોઈ ઉપમા જ ના આપે છે. ભગવાન કી કથા તો હમકો બહુ મીઠી, આપકી કથા બહુ અચ્છી મીઠી. મીઠી એટલે પોતાના અંતઃકરણને આનંદ ઉપજાવે, કોઈ પણ ગળપણ આનંદ આપે, એને આરોગ્ય ખાઈએ વેચીએ. તો ભગવદ્ કથા પણ આનંદ આપે છે, પણ એ મીઠાઈ કરતા પણ વધારે મીઠાશ એની અંદર છે. એને કોઈ ઉપમા જ ના આપી શકાય કે ભગવાનની કથા એટલે ભગવાનની કથા, એમાં બીજું કા બીજું ઉમેરવણ થાય જ નહીં. અને નિરુપાધિ, અને ભગવાનની કથા ઉપાધિ રહી, બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરશો તો કોઈને કોઈ વિક્ષેપ, કોઈને કોઈ ઉપાધિ, કોઈને કોઈ અસંતોષ, અશાંતિ તમને સામે સામે ઉભી રહેશે તમારી. પણ ભગવાનની ભક્તિ નિરુપાધિ, કારણ નિરપેક્ષ છે. જે નિરપેક્ષ છે, અને જેને કહીએ કે જેમાં કોઈ પણ જાતનો એની અંદર લાલચ નથી, એ નિર્દોષ, એવી ભગવાનની ભક્તિ કરીએ તો એમાં ઉપાધિ ક્યાં આવવાની હતી? નિરાંતે શાંતિથી ભગવદ્ ભક્તિ કરતા હોઈએ, કોઈ હેરાન ના કરે, કોઈ અડચણ ના ઉભી કરે, કોઈ આઘોખસ નાખે, આપણે આપણું લઈને બેઠા હોઈએ તો કે આ તો મારું છે તું છોડ, એમ કોઈ કોઈ. તો ભગવદ ભગવદ્ ભક્તિ, ભગવદ્ સત્સંગ નિરુપાધિ છે, નિર્લોભ છે, નિર્વ્યાજ. બસ મારે ભગવાનને પામવું છે, મારે ભગવાનની જે શાંતિ છે એના દર્શન, એના અનુભવ કરવો. આથી બીજી કોઈ અપેક્ષા? જો શાંતિ મળી ગઈ તો પછી ઉપાધિઓને શા માટે વરી લેવી? એટલા માટે કહ્યું નિરુપાધિ. કોઈને કોઈ પ્રવૃત્તિ કરતા હશો ને, એમાં કંઈક ને કંઈક અડચણ, અશાંતિ, દુઃખ, ક્લેશ, રાગ દ્વેષ તો આવવાનો જ. કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરો એક ભક્તિ સિવાયની, રાગ દ્વેષ આવવાનો. આ મારા કરતા આગળ છે, મેં ઓછું કર્યું, આ જ કરવાનું, આ બહુ સરસ, મને તો આ જ ફાવી ગયું છે, વધારે લાભ છે એમાં બહુ. આમ એક રાગ દ્વેષ જ્યાં જ્યાં ઉત્પન્ન થાય એ વ્યવહાર ઉપાધિયુક્ત કહેવાય. સ્વઉપાધિક આ શરીર અને આત્મા, આત્મા જ્યાં સુધી શરીરમાં બેઠો છે ત્યાં સુધી સ્વઉપાધિક છે. શરીરની ઉપાધિ ખરી, શરીરની બધી જ ઉપાધિઓ કેટલી ઘણો છે આ જીવનમાં તમે અનુભવીએ બધી, સાજા માદા, દુખ્યા કંઈક, ભૂખ્યા, માથું દુખ્યું, હાથ પગ ભાગ્યા, કંઈક થયું, કંઈક ને કંઈક રોગ આવી પડ્યો, એટલે શરીર એ આત્માની ઉપાધિ છે. પણ ભગવાનની ભક્તિ એ કે છે નિરુપાધિ, એમાં કશી અડચણ આવે નહીં. આપણે શરીરમાં બેઠા છે, શરીર આપણું છે, છતાં શરીર કેટલી ઉપાધિઓ કરાવડાવે. ઘરમાં નાના છોકરા હોય, કંઈક લડી ઝઘડીને, કંઈક તોફાન કરીને, કંઈક વગાડીને આવે, ક્યાંથી આ બધી ઉપાધિઓ વાળી લઈ લઈને આવો છો ઘરમાં? અકળાઈ કંટાળી છે કે નથી કંટાળી? તો એ ઉપાધિ. પણ ભગવદ્ ભક્તિમાં કોઈ પણ ઉપાધિ સ્પર્શે નહીં. જીવન જીવીએ છીએ, આયુષ્ય ભોગવીએ છીએ, તેમાં શરીર ઉપાધિ છે, પણ ભગવદ્ કથા નિરુપાધિ છે, નિરપેક્ષ નિર્વ્યાજ. અરે ગરુડજી, ભગવાનની એવી ભક્તિ, નિરુપાધિ ભક્તિ, નિર્લોભ ભક્તિ, જેની અંદર નિર્મય, નિરૂપમ અને બસહી જાસુ ઉર, સદા જેના હૃદયની અંદર, જેના મનમાં અબાધિત, અબાધિત એટલે મર્યાદા વગરની ભક્તિ. મર્યાદા બહારની ભક્તિ એટલી બધી ભક્તિ હોય, એટલી બધી ભક્તિ હોય, એના એના પોતાનામાંથી આમ પંદનોના ઉભરાયા કરે, એની નજીકમાં જે જાય બેસે, એને એને એનો અનુભૂતિનો એને અનુભૂતિ થાય કે આ માણસ કેટલા પવિત્ર છે, કેવી ઊંચી અવસ્થા છે, કેટલી સાત્વિકતા છે, કેવા દર્શનીય છે, આપણને કેટલો સરસ આનંદ આવે છે મંદિરના સાનિધ્યમાં. તો આ અબાધી એટલે એના પોતાનામાં તો હોય, એટલી બધી હોય, એટલી બધી હોય કે જેને કોઈને આપે સત્સંગથી, ભજનથી, સ્મરણથી, દ્રષ્ટિથી, પૂજાથી, સેવાથી એને આપ્યા કરે, તો એ અબાધિત, એને પ્રાપ્ત થયેલી ભગવદ્ ભક્તિની શક્તિ, ભગવદ્ ભક્તિ ક્યારેય ખૂટે નહીં. અખૂટ ભંડાર, અખૂટ ભંડાર. અને એ અખૂટ ભંડાર કે છે કે જેના હૃદયની અંદર ભગવદ્ ભક્તિ આમ સીમા રહિત, અને જે અબાધિત એનો ભંડાર અખૂટ ભંડાર હોય, ક્યારેય પણ ખૂટે નહીં. અબાધિત એટલે અખૂટ ભંડાર, રોજ જમાડ્યા કરે, રોજ ખવડાયા કરે, રોજ વેચ્યા કરે, રોજ આપ્યા કરે, તો એ અબાધિત અખૂટ ભંડારની અંદર ક્યારેય પણ ખૂટે નહીં. તો આવી ભક્તિ, અબાધિત ભક્તિ જેના હૃદયમાં બેઠેલી છે, એવા કોણ છે? ભગવાન શિવ કથા કરી રહ્યા છે, ઉમાજી આવી અબાધિત ભક્તિ હોય હૃદયની અંદર, તો જ એ ભગવત પ્રાપ્તિનો, ભગવત અનુભૂતિનો સાચો આનંદ આવે. ભગવાનની લીલા કથા સાંભળવાનો પણ એટલો જ આનંદ આવે. અને એવી રીતે એકાગ્રતાથી, શાંતિથી બેઠે સાંભળેલી કથા, અને ત્યાર પછીથી જે પણ કામ કરતા હોઈએ, એ કામ કરતી વખતે એનું સતત સ્મરણ, એનું ચિંતન, તો કોઈ પણ પ્રવૃત્તિ કરતા કરતા તમને એટલો બધો આનંદ આવશે, એટલો બધો આનંદ આવશે કે ભગવાનને, ભગવાન વિષતે રદી, ભગવાન તમારા હૃદયમાં આવીને બેસી જશે. ભાગવતમાં વ્યાસજી કહે છે કે ભગવાન વિષતે રદી, જો આ રીતે તમારી અબાધિત ભક્તિની અવસ્થા પ્રાપ્ત થાય ને, તો ભગવાન સદાયને માટે હૃદયમાં આવીને બેસી જાય. અને એવી ભક્તિ, હે કાગ, હે ગરુડજી, જેના હૃદયમાં બેઠેલી હોય એની અવસ્થા કેવી હોય? બોલો. એ ભક્તિને જોઈને, સાંભળીને માયાને સંકોચ થઈ જાય કે આપણી તો કોઈ વશાત જ નથી. જો તો ખરા, આ કેવા તેજસ્વી, કેટલા બધા ઊંચી અવસ્થાવાળા, એની અંદર કેટલું બધું તેજ, કેટલી બધી શક્તિ ભરેલી છે ભગવાનની. તો માયાને તો ત્યાં સંકોચ જ થઈ જાય, એની આગળ ઉભું રહેવાની એની હિંમત જ ના થાય કે અહીંયા આગળ આપણે આપણું કામ નહીં જાવ. પણ ત્રાજવામાં તોલાતું સોનું એક બાજુ મૂકેલી હોય ચણોઠી, તો પેલા સોનાને રડવું આવે ને, ખોટું લાગે, અપમાન કે આ કાળમુખીના, મારે એના બરાબર મારે તોલાવાનું? ચણોઠીનું મોડું કેવું? કાળું. તો અહીંયા તો માયાને પણ એમ થઈ જાય, અરે આની તુલનામાં હું બીજા સામા તાજવાની અંદર હું બેસી શકું ખરી? ભક્તિને જોઈને માયાને આમ સંકોચ, શરમ ના આવે એની, કારણ કે માયા દરેક પ્રકારની છે, અલકટ, વ્યાપક અને હીનતાવાળી પણ. એટલે જ્યારે જ્યારે એટલી માયાને આ સંકોચ થાય છે એવું નથી, દરેક માણસને પણ જ્યારે પોતાના કોઈ પણ ખોટા કાર્ય માટે એના મનની અંદર એનું હૃદય એનો સ્વીકાર કરતો હોય ને ત્યારે એને પણ થાય એટલો બધો સંકોચ થાય કે પોતાની જાતને એટલી બધી નિમ્ન માની લે, અરે આટલો બધો નીચે ઉતરી ગયો છે, આટલું બધું ખોટું કામ કરવા વાળો છું. એટલી માયાને સંકોચ થાય છે એવું નથી ભક્તિને જોઈને, પણ વ્યક્તિ વ્યક્તિના દરેકના જીવનની અંદર પણ એ અનુભવ છે. એ ખોટું કામ કર્યા પછીથી, એ હલકું કામ કર્યા પછીથી એને પોતાને સંકોચ, અને મોઢું બતાવવા માટે પણ એને પોતાના મનની અંદર એમ થાય કે મારી ક્ષમતા ખરી. એટલે અહીંયા કે છે તે બિલો કી માયા સતી. ભક્તિનો આટલો મોટો વૈભવ, આટલી બધી શક્તિ જોઈને માયાને સંકોચ થાય કે હું તો કેટલા હલકા ખોટા કામ કરવા વાળી, લોકોને લોભાવવા વાળી, મોહાવવા વાળી, ગંદા કામ કરવા વાળી, એની એની સામે તો એને હાથ જોડીને દૂર ઉભા રહેવું પડે. આમ એનો પડછાયો ના લેવાય અને નજરે ના આપે, દૂર ઉભા રહીને કદાચ બોલાવે તો હાથ જોડીને આમ વિવેકપૂર્વક નમીન જવું પડે. એટલે એવી સંકુચિતતા અનુભવતી માયા ભલે દુનિયાને નચાવતી હોય માયા, અને તે માયાને કમાવા માટે દૂર દૂર દેશાવર સુધી દોડાદોડ કરવી પડતી હોય, અને દોડાદોડ કરાવે પણ કરી ન શકાય કશું. એની માયા માયાની આમ પકડ કેવી, એની સત્તા કેવી આખી દુનિયાની, આખી પ્રકૃતિની અંદર. ઓહો આ માણસ તો બહુ મોટો પૈસા વૈભવ, તો કરીને શકાય કશું. નિજ પ્રભુ એની ગમે એટલી હેસિયત હોય માયાની, ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલો વૈભવ હોય, તો પણ ભક્તિને કશું જ કરી શકતી નથી, કશું જ કરી શકતી નથી. એની ગમે એટલી શક્તિ ભલે દુનિયાની અંદર દુનિયાના લોકો ઉપર એનો પ્રભાવ પાડી શકતી હોય, એને માન મોભો વૈભવને ઘણું ઊંચું સ્થાન આપી શકતી હોય માયા, પણ ભક્તિ અગાડી તો એ ડોંગરે મહારાજ જેવા હોય અને મોટો પ્રેસિડેન્ટ આઈને ઉભો રહ્યો હોય તો એમના પગમાં પડે, એ માયા ખલું ન થકી. એવડી મોટી સત્તા ઉપર માયા વાળો બેઠેલો હોય પણ આવા તપસ્વી અને ત્યાગી એવા એવા મહાપુરુષ, એવા પરમ આત્મા પરમાત્મા જેવા તત્વની અંદર એના પગમાં ઝૂકી જાય, બસ એનું નામ છે કરીને સકહી કાછું નિજ પ્રભુ. એની સત્તા એને કશું ના કરી શકે, આઈને ઝૂકી એના પગમાં બેસે. પેલા ત્યાગી હોય, ભગવત સ્મરણ કરનારો ઊંચી ખુરશી પર બેઠો હોય, અને આવ્યો હોય રાષ્ટ્રપતિ, એને એના પગમાં બેસે. માયા કશું ના કરી શકે.